તારીખ 12/7/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામ્રત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 170.
નિરંતર સાદો અને પાણી વિક્ષેપને જોવામાં આવે છે. માટી તળાવની માટી નીચે હોય છે, પાણી ભરેલું રહે છે, એવા તળાવની અંદર કમળ ઉત્પન્ન થાય છે. સદાય નિરંતર કાદવ અને પાણી વચ્ચે હોવા છતાં સમય જુદો છે, પાણી જુદો છે, કાદવ જુદો છે. આત્મદ્રેક ચૈતન્ય દ્રેક શરીરના ક્ષેત્રના આધારે આ ચૈતન્ય દ્રેક છે. એના કારણના અનંત કર્મ પરમાણુઓ પણ એ જ ક્ષેત્રે સૂક્ષ્મ પર્યાય પરિણમિત એવા છે. સૂક્ષ્મ ઇન્દ્રિયનો વિષય થતા નથી. કર્મના પરમાણુ અનંત છે, તો પણ એની સ્થિર પર્યાય એવી નથી કે જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જોઈ શકાય કે સ્પર્શનો એનો ખ્યાલ આવે. સ્પર્શનો ઇન્દ્રિયથી સ્પર્શનો ખ્યાલ આવતો નથી અને ચક્ષુ ઇન્દ્રિયથી એને જોઈ શકાતા નથી. એવા અનંત પર્ણના પરમાણુ જે જીવની સાથે સંબંધ પામેલા છે, જીવના વિકારી ભાવને નિમિત્ત પામીને અનંત કાળથી દ્રવ કર્મ પરમાણુને અહીંયા દ્રવ કર્મ કહે છે, કેમકે એ કર્મ પુગલ દ્રવ છે એટલે એને દ્રવ કર્મ કયા. તેની વચ્ચે ચૈતન્ય સ્વરૂપે આત્મા આત્મા રહ્યો હોવા છતાં, સદાય રહેતો હોવા છતાં, અનંત કાળથી રહ્યો હોવા છતાં કર્મથી તદ્દન જુદો છે. કર્મની કોઈ પણ પ્રકારની પર્યાયને અને ચૈતન્ય દ્રવ્યને ખરેખર કાંઈ લેવા દેવાનું આકસ્મા હોતું નથી. એ કર્મ પરમાણુમાં પ્રકૃતિનો વિપાક આવે છે અને કર્મનો ઉદય કહે છે. તો પણ એ કર્મનો ઉદય પરમાણુની પર્યાયમાં થાય છે, કર્મનો ઉદય જીવના ભાવમાં થતો નથી, જીવની પર્યાયમાં થઈ શકતો નથી. કર્મથી દૂર આવે છે, આકરા કે વગર આકરા એવા છે, એવા તે તેનામાં છે. તમે કાંઈ કરી શકતા નથી, તમે અડી શકતા નથી, તમે સ્પર્શ કરી શકતા નથી, તમે દુઃખ દઈ શકતા નથી, તમે સુખ દઈ શકતા નથી. દર્શનાવરણથી નિંદા આવે છે, જ્ઞાનાવરણથી જ્ઞાનને આવરણ આવે છે. એટલે કે એનું નામ જ્ઞાનાવરણ પાડ્યું છે, એનું નામ દર્શનાવરણ પાડ્યું છે. દર્શન જીવનને આવરે છે. એ કર્મ કાંઈ કરતા નથી અને એનું નામ પાડ્યું છે. જે પોતે જ્ઞાન ને આવરે એવો ભાવ કરે ત્યારે એવા કર્મ નો એ પ્રકૃતિ નો ઉદય હોય છે, અથવા એવો એનો સ્વાદ મળતો ભળતો હોય છે, એટલે બંનેનું એક નામ દેવામાં આવે છે, ભાવ જ્ઞાનાવરણે અને દ્રવ જ્ઞાનાવરણે, ભાવ દર્શનાવરણે અને દ્રવ દર્શનાવરણે. ભાવ દર્શન હો અને દ્રવ દર્શન હો વિચાર પ્રકૃતિ દર્શન હોય દ્રવ કર્મની પ્રકૃતિ અને ભાવ દર્શન હો દ્રવ અંતરાય અને ભાવ અંતરાય. એનો ભૌતો જીવનો ભાવ છે એટલે એને બંનેને નામ એક દેવામાં આવે છે. અને નિમિત નિમિત સંબંધે જીવ એને અનુસરે છે, અને જીવ એને અનુસરે છે ત્યારે નિમિત નિમિત સંબંધે નવા કર્મનો આશ્રય જેને સંબંધ થાય છે, એ બધી પ્રક્રિયા જીવને બંને વચ્ચેનો સંબંધ ગણવામાં આવે છે. તો પણ દ્રવ્યાનુયોગનો જે વિષય છે કે જળ અને ચેતન પદાર્થો દ્રવ્ય અને દ્રવ્ય ક્ષેત્રતા અને ભાવથી પોતપોતાના સ્વચતુષ્ટયથી અત્યંત ભિન્ન છે અને બંને વચ્ચે અત્યંત અભાવ છે, કોઈ પણ જાતનો સદભાવ નથી, એ વિષય રાખીને નિમિત્ત નિમિત્ત સંબંધને દર્શાવવામાં આવે છે. તો અધ્યાત્મના વિષયમાં તો એ વાત લીધી છે કે પરદ્રવ સાથે સંબંધ રાખીને તે રાગ દ્વેષ પીડા અને દુઃખી થયો અને સંસારમાં પરિભ્રમણ કર્યું. હવે એ પરદ્રવ જુદું છે એનું જ્ઞાન કરાવીને તમે જુદાપણાનું ભાન કરાવીને ભાવથી તારું જુદાપણું અનુભવ કરવા માટે અને એને જુદાપણું દર્શાવવામાં આવે છે, કહેવામાં આવે છે. તારણ દ્રવ કર્મના દ્રષ્ટાંતે દ્રવ કર્મની વચ્ચે રહી હોવા છતાં અનંત દ્રવ કર્મના પરમાણુ એક જ ક્ષેત્ર છે કે જ્યાં તારું આત્મદ્રવ પણ છે, ચૈતન્ય પિંડ આત્મા પણ છે, છતાં એ તમામ કર્મથી સમસ્ત કર્મથી જુદું જ છે અથવા તદ્દન જુદું છે. જરા પણ તારે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ છે અથવા હું એના કારણ રૂપે છું ને એ મારા કારણ રૂપે છે એનું કાંઈ પણ તારે ગ્રહણ કરવાની જરૂર નથી. જુદાને જુદા પણ જાણી લે અને એની ઉપાધિથી અને એની ચિંતાથી તું મુક્ત થાય. કોઈ પણ કર્મને તારે ચિંતા કરવાની જરૂર નથી. પોતાના વિકારી ભાવના નિમિત્તે બંધાવવાની એની યોગ્યતા હતી તે બંધારણા જગતના વાતાવરણમાં કારણ વર્ગના અનંતી છે, પોતે કારણ વર્ગણામાં અનંતા દ્રવ કર્મના પરમાણુ છે, કર્મ ઉદય છે. એક જીવે ભાવ કર્યો ત્યારે એમાંથી અમુક આવ્યા અને જીવના પ્રવેશ સાથે એને સંબંધ રાખ્યો અમુક કાળ પર્યંત મર્યાદિત કાળ પર્યંત. બધા કેમ સાથે સંબંધ ધરાવ્યો, બધા એક સરખા કર્મ સામાન્યમાં હતા. કારણ વર્ગના બધાની યોગ્યતા કર્મ સામાન્યની હતી, કોઈને હજી જ્ઞાનાવરણ દક્ષિણાવરણ મોહની ક્યાં ક્યાં વિભાગની પ્રકૃતિ પ્રકૃતિનો કોઈ વિભાગ કારણ વર્ગનાની અંદર નથી. જ્યારે આ જીવ ભાવ કરે છે ત્યારે કેટલાક જ્ઞાનાવરણીય કર્મમાં યોગ્ય કોઈ જ્ઞાનાવરણીય કર્મ છે, દર્શનાવરણીય કર્મમાં યોગ દર્શનાવરણીય કર્મ છે, મોહનીય કર્મમાં યોગ મોહનીય કર્મની પ્રકૃતિ એ કરવાના છે. તો પ્રકૃતિનો ભાવ ઉત્પન્ન થાય છે અને આશ્રય કહે છે અને જે ક્ષેત્ર એક આત્મનાશનું જે ક્ષેત્ર છે એ જ ક્ષેત્ર હોય છે, બહારથી કાંઈ એને આવવાનું હોતું નથી. અહીંયા જે ક્ષેત્ર કામ વર્ગના કર્મ સામાન્ય છે ક્યાં ને ક્યાં કેટલાક પરિણામોમાં પ્રકૃતિનું વિભાગ ઉત્પન્ન થાય છે, બંધન પ્રકૃતિનું. અને એ પરિણામોના પરિણામો જીવની સાથે એ ક્ષેત્રાવજા સંબંધો, એટલે કે જ્યાં જ્યાં સુધી ગતિ કરે ત્યાં ત્યાં એ એની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી સાથે ને સાથે રહે છે, સંયોગમાં રહે છે. સાથે રહે છે એટલે સંયોગમાં રહે છે. એને મન દેખવા સંબંધ કરવામાં આવ્યો, આટલી જ વાત છે. છતાં એ સ્વતંત્ર રીતે પરિણમ્યા છે, જેની એની ઈચ્છા પ્રમાણે પરિણમ આવે છે એવું તો કાંઈ નથી. જીવને બંધ તો જોતો નથી, પોતા ભાવ કરે તો બંધાવ્યા વિના રહેવાનું. કેમ કે એ તો એનું વિજ્ઞાન છે, કારણ વર્ગનાનું એ વિજ્ઞાન છે. અને જે પરમાણુ જે કર્મની પ્રકૃતિ સ્વતંત્ર પરિણમવા યોગ્ય છે તે પરિણમે છે. ખરેખર તો વિભાવ કરનાર જીવને ખબર હોતી નથી કે કેટલા કર્મ પરમાણુઓનો આશ્રય અને સંબંધ છે, અને કઈ કઈ પ્રકૃતિનો કેટલા પરમાણુનો જથ્થો અથવા સંખ્યા બંધાણી છે એને એને ખબર હોતી નથી. તો સંલગ્ન કાર્ય થાય છે. જો જીવ કરતો હોય તો જીવને ખબર હોવી જોઈએ, પણ તમારા જીવને શું ખબર છે ત્યારે કેટલા કર્મ નો સંબંધ છે? ઈચ્છાશ્વર વાંધવાય નથી, પણ એને કાંઈ ખબર નથી, એ કાંઈ કરતો નથી. પેલા શું બંધાય છે એની યોગ્યતાને લઈને જીવ વિભાવ કરે અને કર્મ નો સંબંધ ન થાય એવું બને નહીં. ડિગ્રી ટુ ડિગ્રી જેવો વિભાવ કરે બસ એવા જ એને કર્મ પ્રમાણ નો સંબંધ થાય. લોભ નો ભાવ કરે ને ક્રોધ ની પ્રકૃતિ ન પડે, ક્રોધ નો ભાવ કરે અને લોભ ની પ્રકૃતિ ન પડે. જે ભાવ કરે એવી જ પ્રકૃતિ ના કુદરત. કુદરત જે વિકારી ભાવ સાથે બંધાયેલી છે ત્યાં તો એમ લીધું છે કે ભાવના સાથે કુદરત બંધાયેલી છે. જે જીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના થાય, અપૂર્વ ભાવના થાય અને એને સ્વરૂપ પ્રાપ્તિ ન થાય એનું ત્રણ કાળમાં બનતું નથી, કુદરત બંધાયેલી છે. અંદરથી જીવ સ્વભાવ પ્રગટ થાય છે એ કુદરત છે. વિજ્ઞાન છે તો કુદરત એક અર્થ કુદરત બંધાયેલી છે. એમાં એમ નથી કે કોઈ બ્રહ્માંડને ફરી પડે, પણ આના ફેર પડે નહીં. આપણે બધું જોર છે કે એની પાસે શું વિચાર છે કે જો આ સુભાષિત ભાવથી કુદરત બંધાયેલી છે કે નહીં? જેવો ભાવ કરે એવા કર્મ પરમાણુનો સંબંધ થાય, એવા એને ફળ આવે. બંધાયેલું છે એવા એને ફળ આવે. એકદમ ફેરફાર થઈ જાય બધો ઉદય આવે, ત્યાં બહારના ફેરફાર થઈ જાય, અંદરના ફેરફાર થઈ જાય. જો વિભાવ સાથે કુદરત આ રીતે બંધાયેલી છે તો શુદ્ધ સ્વભાવ સાથે કુદરત કેમ બંધાયેલી છે? કુદરત એટલે વસ્તુનું વિજ્ઞાન, કર્મ અને જીવ બંનેનું વિજ્ઞાન છે. કર્મ જીવનું પણ વિજ્ઞાન છે, કેમ કે જીવનો સ્વભાવ અપ્રગટ છે. ગુણ અપ્રગટ છે, ગુણ પ્રગટ કરવા છે. કે જેને ગુણ સાથે ભાવનાથી પ્રગટ કરવા છે એને ગુણ પ્રગટ ન થાય તો એ પણ અપવાદ ખાતર કોઈ કેસ બનતો નથી. એટલું કેસ નથી બનતો કુદરતી રીતે બને છે. જેમ કે જીવ અહીંથી નરક ની કે દેવ ની ગતિ ના જાય તો દેવ ગતિ ને લાવકારી પરિણામ થયા હોય તો કોઈ પણ જાતના વાહન વગર, કોઈ પણ જાતના સાધન વગર, અરે દેહ હાથપગ વગર, હાથપગ ચાલી ગયો પણ હાથપગ વગર હૃદયની અવસ્થામાં તે ઇન્દ્રિય નથી, મન નથી, વાત ઇન્દ્રિય નથી, કાંઈ નથી. એકલો ફક્ત ધર્મ કર્મ ની વર્ગણા છે એ સાથે છે, અને સ્થિતિ જે નથી પૂરી તે બધા સાથે છે. પછી જે વેદન હજી અબજો વેદન ને લાભ જોઈ ને કરોડ ગઈ ને અબજ ગઈ ને અસંખ્ય વેદન ગતિ છે. ઉપર જવાની એક પરમાણુ અને એક ક્રિયાગતિ શક્તિ ગતિ ક્રિયા કરી શકે એવી શક્તિ એક છેડે થી ચૌદે બ્રહ્માંડ ને ઊંધી નાખી ને ઉપર જાય. નીચે જાય તો એટલી ગતિ થી જાય, ઉપર જાય તો એટલી ગતિ થી જાય. આ કુદરત છે, આનું નામ કુદરત. મન બે જાતના, એક દ્રવ કર્મ દ્રવ મન ને એક ભાવ મન. તો દ્રવ મન આયા શરીર ની મારે પડી રહ્યું, ભાવ મન માં ગુજરાતી માં કોઈ ઉપયોગ નથી. પછી ત્યાં મન વાળો પ્રાણી થાય તો ભાવ મન પ્રગટે, મન વગર નો પ્રાણી હોય તો ભાવ મન નો પ્રગટે. ભાવ થાય છે ભણવામાં પણ જીવ અબુદ્ધિપૂર્વક ના ભાવ કરે છે, કોઈ રીતે બુદ્ધિપૂર્વક ના ભાવ પણ કરે છે. પ્રશ્ન આવે છે ત્યાં બુદ્ધિપૂર્વક ના ભાવ, ત્યાં જેવા ભાવ કરે એ કરીને સુગમ થાય છે. બિગડી કે બિગડી તો આખે સાથે આઠે પ્રકારના કર્મનો નિરંતર ઉદય ને નિરંતર એનો આશ્રય છે. ભૂખ્યા દશામાં સંસારી જીવને એનો આશ્રય પણ નિરંતર છે, અને દંડ પણ નિરંતર છે, અને ઉદય પણ એને નિરંતર છે. ચાર ઇન્દ્રી થાય અથવા અસંગી થાય, બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી એક ઇન્દ્રી થાય, કાંઈ નહીં. ભાવ મને એટલે શ્રેષ્ઠ છે, વિચાર કરવાનો, વિવેક કરવાનો, હિતાહિત નો વિચાર કરવાનો એક સોક્ષમ છે, હિંડાઈ જાય છે. જયારે જીવ મનોગર નો થાય ત્યારે એ યોગ્યતા એને હિંડાઈ જાય છે. તો ક્યારે છે કે એક માણસ ને પંચેન્દ્રિય છે ને આંખો ફૂટી જાય, આંગળો થાય, તો જોઈ શકતો નથી પણ યોગ્યતા નથી જોઈ. એટલે કોઈ બેસતો થાય છે, ઉદય આવે તો થઈ શકે નહીં થતો, કેમ કે યોગ્યતા નથી જોઈ. પણ તમે ન સમજાય તો યોગ્યતા નથી જોઈ. ચાર ઇન્દ્રિય નથી થયો, શું તમારે પાંચ ઇન્દ્રિય વાળો એ ચાર ઇન્દ્રિય આયુષ્ય પર્યંત ન થાય, પણ બીજો આયુષ બાંધે નીચેની ગતિને પસંદ ન થાય. ચાર ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્યારે એને એ જાતની યોગ્યતા ખરાબ થાય છે. પરિભ્રમણતા એક એવી ચીજ છે, નિર્વિકાર ભાવ છે જીવનો. પરિભ્રમણતા એ નિર્વિકાર સ્વરૂપમાં નિર્વિકાર ભાવે એકાગ્રતા, એને પરિભ્રમણતા કહે છે. એ શુદ્ધ ભાવ છે, પવિત્ર ભાવ છે, ધર્મ ભાવ છે. એનાથી અશુદ્ધિ પણ નાશ પામે છે, અશુદ્ધ અશુદ્ધ પરિણામ ઉપજવાની યોગ્યતા નાશ પામે છે, અને અહીંયા દ્રવ કર્મના ભાવ કર્મ નાશ પામે છે, અને દ્રવ કર્મ ખરી જાય છે. એ જ એનો એકમાત્ર ઉપાય, છેલ્લો કે પહેલો કે પણ એકમાત્ર ઉપાય એનો એ જ છે. બીજો કોઈ ઉપાય ઉપવાસ કરે ને કર્મ ખરે એ વાતમાં કાંઈ માલ નથી. પ્રાયશ્ચિત શુદ્ધ ભાવ છે, પ્રાયશ્ચિત ના જે પરિણામ છે એ શુદ્ધ ભાવ છે, એમાં કશા મંદ પડે છે. પછી સ્વરૂપની એકાગ્રતામાં જ કર્મ ખરે છે, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજી કોઈ વાત આવે ને તો એ કોઈ વાતમાં વંચાવા દે નથી. આમ કરશો તો તમને કર્મ થશે, આમ કરશો તો કર્મ તમને મારક દેશે, આમ કરશો તો તમને અનુકૂળતા કર્મના ઉદય થઈ જશે, એ કાંઈ લપના પડવા દે નહીં. સ્વરૂપ ની વિકાગ્રતા ને ત્યાં કપ નિશ્ચય ભક્તિ નિશ્ચય કપ નિશ્ચય પ્રાયશ્ચિત નિશ્ચય પ્રત્યાખ્યાન નિશ્ચય આલોચના એ બધું સ્વરૂપ ની વિકાગ્રતા ના જ નામ છે. પૂર્વે વિકલ્પ હોય છે તે અનુસાર એકાગ્રતા ને નામ આપવામાં આવે છે. વિકલ્પ એકાગ્રતા થયા પહેલા પૂર્વે કયો વિકલ્પ હતો? કેમ કે 12 પ્રકારના સત તો 12 પ્રકારના વિકલ્પ નિશ્ચય વ્રત પણ એનું નામ છે ને નિશ્ચય તપ પણ નામ છે સ્વરૂપ એકાગ્રતાનું નામ છે. ઈશ્વર એ લોકો તો ઈશ્વર કરતા ને માને છે, ઈશ્વર જગત માં મસ્ત રહેતા ચાલતા ચાલતા બસ બુદ્ધિ ઈશ્વર જગન જીવન જીવ તરફ નું ભાન ના પહેરાતી એમ કરીને આ પોતે ચૈતન્ય મહાપ્રભુ થાય. તે ત્રણેય કાળે સંસાર અવસ્થામાં ભૂતકાળમાં દ્રૌકર્મ ને વચ્ચે રહ્યા છતાં જુદી રહ્યું, અત્યારે દ્રૌકર્મ ને વચ્ચે હોવા છતાં જુદી છે, ભવિષ્યમાં પણ એ માટે જુદી છે. કાંઈ કર્મ નો ભય રાખવાની જરૂર નથી. માથાની બીક લાગે છે એ તારે ચોળા બંધ હોય છે ને ઘરની અંદર કે શેરીની અંદર કે ગામની અંદર કેટલી માથી માણાની વસ્તુ વધારે કે માથીની માથાની વસ્તુ વધારે રસ્તો પકડે છે. મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે છે. મહાભારતના યુદ્ધમાં સામે સામે બંને સૈન્ય ગોઠવાઈ ગયા ત્યારે લડવા વાળો અર્જુન હતો એ પોતે મારા ગાત્ર પંચે છે એવું એમ આવે છે ગીતાની અંદર. ગીતા કરીને મારા ગાત્ર બધા પંચે છે, આ સામે મારા મામા માસીના દીકરાઓ સોદાના દીકરાઓ કાકાના દીકરાઓ દાદાના દીકરાઓ બધા દાદાઓ કેટલા મારા વડીલો બધા સામે ઊભા છે. આને હું બાણ છોડી છોડીને મારું મારું તો હૃદય કંપે છે ને મારા ગાત્ર કંપે છે. રજુ છું હું તો ભાઈ સાહેબ, મારું કામ નથી આ લડવાનું. કેમ? મારાથી કાંઈ નહીં થઈ શકે. હવે હું મારાથી કાંઈ થઈ શકે ને હર હરી ગયો છું. શ્રીકૃષ્ણ એને સારથી પણ સંભાળ્યું હતું રાયચંદરમાં. આ તો તારો ધર્મ છે ને તારી ફરજ છે. ત્યારે આવાહન આપે પછી તો યુદ્ધ કરવામાં ક્ષત્રિય નો લક્ષ્ય હોય એને બીજો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. મારે સિંહ મારવા તો તું આ તારી દાંડી ધનુષ્ય છે એનો એક ટંકાર કરજે. આખા ઉપાસ એ ન્યા દોરી ખેંચી એમાંથી અવાજ નીકળે. વિદ્યાથી સાધેલા ધનુષ હતા. દાંડી ધનુષ ની પણસ ખેંચી દોરી ખેંચી પણસ ખેંચે દોરીને ત્યાં સિંહ ભાગવા મીડ્યા. મરી જયારે મરી ગયા એને ધનુષ હાથમાં લીધું. થવાસ હવે બાણ હાથમાં લેશે તો આપણા ભક્તા મારી નાખશે. એક બાણ છૂટશે ને હજારો મરી જશે. એક બાણ માં એક ન મરે લાગતો મરે. ભાગવા મીડ્યા ભયથી. એ માનું છે કે જીવને જ્યાં ચૈતન્ય હરિની સ્ફૂર્ણા થાય ભાવ ભાષણમાં કોઈ શક્તિ નથી એની કોઈ તાકાત નથી. એ આત્માને કાંઈ કરી શકતા નથી. મફતમાં દેવડાવી દેવડાવીને હેરાન કરી નાખ્યા ખ્યાલ કેવી રીતે દેવડાવે છે, કામ થશે કામ થશે, દુકાન ચલાવવામાં એવું છે. જો દીએ તો એને પણ આવતો રે મહારાજ કઈક રસ્તો કરી ગયો, હવે કઈક રસ્તો કરી ગયો, રસ્તો થાય કે ન થાય પણ એને ચાલ્યા કરે. આ બધું છે બહુ તીવ્ર તીવ્ર ખરાબ પરિણામ. ધર્મને નામે કોઈ પણ જાતનું ભગવાન ને જતન ચાલે એના જેવું કોઈ પાપ બીજું જોયું નથી. બહુ મોટું પાપ છે. દુકાનનું પણ ક્ષેત્ર માણસ સમજે છે કે આ પાપ કરે છે, પણ આના કોઈ સંબંધવાનું નથી. આપણા હિતની વાત કરે, આપણા હિતની વાત, અરે હિતની વાત નહીં, તારા અહિતની વાત છે. એમાં હિત થતું ખુંજરી માટે એ વાત લીધી છે. સર્પ બનશે તો વિચાર મૃત્યુ થાય, આયા ખુંજરીના સંઘમાં જાય, એવું મિથ્યા દ્રઢ કરે, છોડી શકે નહીં, અનંત જન્મ મરણ કરે, અનંત નિગોના ભાવ એ મિથ્યાના ગર્ભમાં રહેલા છે. એની કોઈ કિંમત જ થઈ શકે નહીં. દુનિયામાં કોઈ પદાર્થ એવો નથી, કોઈ ટર્મિનોલોજી નથી, કઈ ટર્મમાં એની કિંમત કરવી એ જગત. મારાથી કઈ આપી શકાય એ પ્રશ્ન રહેવાનો નથી. અવમૂલ્યન તો થઈ શકે એવું નથી. બીજી ચીજ આની બરાબર છે, ચાલો તમે મને આત્મા દેખાડો તો હું તમને ઘણું કામ કરી દઉં, એવું અવમૂલ્યન તો થઈ શકે એવું ક્રિયા સમર્થન ક્રિયા. સમર્થન ક્રિયા કોણ કહે છે? નુકસાન કરે છે કે નહીં? એનો અર્થ એમ છે કે સંપ્રદાયમાં પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે કોઈ ચાલતો નથી. એના માનેલા ધર્મશાસ્ત્રો સાંગોપાંતમાં બીજો વિષય છે, પણ એમ છતાં જેટલું છે એ પ્રમાણે પણ કોઈ ચાલતો નથી. આ કાળને વિશે ધર્મ દારિદ્ર્ય ગુણ છે, ધર્મનું દરિદ્ર પણ ઘણો છે, ધર્મની સમૃદ્ધિ નથી, ધર્મ દરિદ્રી જેવું છે. તારા દ્રવ્યનો એ પણ ગુણ પરમાં ભૂલી જતો નથી. આ વસ્તુનું સ્વરૂપ છે. ભલે અનંતકાળ દ્રવ કર્મની વચ્ચે સંયોગમાં રહેવાનું થયું, પણ તારા આત્મદ્રવ્યમાંથી એક પણ ગુણ એ દ્રવ કર્મની સાથે ગયો નથી. દ્રવ કર્મનો એક પણ ગુણ તારા આત્મદ્રવ્યમાં ગયો નથી. આમ બંને જુદા છે એમ જાણવું તે ભેદજ્ઞાન છે, અને આમ બંને જુદા છે વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ પણ એવું છે અને એ જ અનુસાર ભોગજ્ઞાન છે. એટલે એને સાચું જ્ઞાન કહેવામાં આવે છે, એને સત્ય જ્ઞાન કહેવામાં આવે છે. આવું તારું દ્રવ અત્યંત શુદ્ધ છે તેને તું ઓળખ, તારું દ્રવ અત્યંત શુદ્ધ છે એને તું ઓળખ. કાંઈ ભર્યું નથી તારા દ્રવમાં, કાંઈ ભર્યું નથી. એક પરમાણુ એક રચના જરા આવ્યો નથી. તમે કાંઈ પણ હેરાન કર્યો નથી, હેરાન કરી શકતો નથી. ભૂત ભાગીને વર્તમાનમાં હું કૃપા શુદ્ધ રહ્યો છું તારા દ્રવ સ્વરૂપે. હું તારા તારી શુદ્ધતાનું, તારા દ્રવની શુદ્ધતાનું તું ધ્યાન કર. એનું ઓળખાણ કર. એ ઓળખાણ થતાં તારી શુદ્ધતા પ્રગતિમાની અવસ્થામાં અશુદ્ધતાનો નવીનતાનો નાશ થયો અને શુદ્ધતા પ્રગટ થવાની પ્રક્રિયા આપોઆપ ચાલુ થશે. તારું તારું દ્રવ અત્યંત શુદ્ધ છે અથવા પૂર્ણ શુદ્ધ છે તેની ઓળખાણ કર. તેની ઓળખાણ કર. કઈ વાત ઓળખવાની છે પછી બીજું બધું થાય છે. ઓળખાણ કર્યા વિના કોઈ વાત આગળ ચાલતી નહીં. જીવને પોતાના શુદ્ધ સ્વરૂપનું ઓળખાણ નથી અને બીજા કહે છે અને પરીક્ષા કર્યા વિના માની લે છે. બહુભાગ શું કરે છે જીવ સંપ્રદાયની અંદર અનુસરવામાં પરીક્ષા કર્યા વિના માની લે છે. આપણા મહારાજ છે, આપણા ગુરુ છે, એટા કર તો તારામાં ને અન્ય મતિમાં કાંઈ ફેર નથી. અનુભવીને પ્રમાણ કરજો. ત્યાં તો એમ કે છે કે મારો કહેવાનો વિષય તો સ્વાનુભવનો છે, શુદ્ધ શ્રદ્ધાનો વિષય સ્વાનુભવના વિષયને હું કહીશ, મારા અનુભવના વૈભવથી કહીશ. તમે એને પ્રમાણ કરજો, માન્ય કરજો. પ્રમાણ કરવું એટલે વિશેષ કરીને માન્ય કરવું. પણ કેવી રીતે માન્ય કરજો કે તમે પણ અનુભવથી માન્ય કરજો. અનુભવ કર્યા વિના માન્ય કરવાનું હું કહેતો નથી. પરમાનુસારમાં પહેલો જ બોલે ખેંચેલો છે, સૌથી પહેલો બોલે ખેંચેલો છે. ભગવાન શ્રી કુમકુમાચાર્યજી ભગવાન કહીએ છે, કુમકુમ નામ કહે છે એમ નથી. ભગવાન શ્રી કુમકુમાચાર્યજી સમય પ્રાવૃતમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. આત્માને સાક્ષાત્કાર કરીને, આત્માને સાક્ષીને અંદર ભેળવીને એને માન્ય કરજો. એમને માન્ય કરતા નહીં. આ વાત છે. અંદરથી તમારો આત્મા હા પાડે છે, કઈ રીતે હા પાડે છે આ નક્કી કરજો. સાક્ષી પૂરે, સાક્ષીમાં જ્ઞાન કામ કરે છે, રાગમાં કામ નથી, જ્ઞાનનું કામ છે. કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે, અનુભવની વાત લેવી. તેમાં મારા વર્તતા સ્વ આત્મ વૈભવ વડે કહેવાય છે. અહીંયા જે કહેવાય છે એ મારામાં જે આત્મગુણો પ્રગટ્યા છે, આત્માના ગુણનો વૈભવ જે પ્રગટ થયો છે, અનુભવ જે વર્તે છે એના દ્વારા હું કહીશ. અભ્યર્થી કલ્પના કરીને કઈ વાત કરીશ આમ તેમને છઠ્ઠી ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે ત્યાં પણ આચાર્ય ભગવાન કહે છે એમ કહીને વાત કે આત્મદ્રવ અપ્રમત નથી અને પ્રમત નથી છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન પ્રમત અને અપ્રમત એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો અવસ્થા માત્ર નો નિષેધ કરતો શુદ્ધ અને અશુદ્ધ બંને અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું જ્ઞાયક સ્વભાવી હું અખંડ જ્ઞાતા છું એ મારી વર્તમાન દશાથી કહું છું એવા જ્ઞાયકપણાને અવસ્થામાં ધારણ કરીને જ્ઞાયક સ્વરૂપનું અવધારણ કરીને હું કહું છું પ્રમત અપ્રમત દશા હોવા છતાં એને હું ધારણ કરતો નથી મારા ભાવમાં તો જ્ઞાયક છું અવસ્થાથી પાર રહેલું દ્રવ છે એમાં હું પણ એનું ધારણ કરું છું એને દ્રવનું અવધારણ કહે છે એને હું એક જાણવાર અખંડ છું નિપણાની દશા અપ્રમત અને પ્રમત એ બે ભૂમિકામાં હજારો વાર એ દશા આવ્યા કરે છે એ ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે કુંડાચાર બે મહામુનિ છે એમણે આ કથન કર્યું કે હું પ્રમત નથી હું અપ્રમત નથી ન પ્રમત્તો ન પ્રમત્તો જાણગો બીજો ભાવો એમ કરીને નથી આપ તો છઠ્ઠે સાતમે ગુણસ્થાને પ્રમત અપ્રમત દશામાં તો બિરાજમાન છો તો તમારા હું મારા દ્રવ સ્વરૂપમાં બિરાજમાન છું આવતી જીતી દશામાં હું બિરાજમાન નથી કરુણાનું યોગ તો એમ કે છે કે આપ છઠ્ઠે સાતમે ગુણસ્થાને છો તો કરુણાનું યોગ કહેતો હોય તો એને કહેવા દો મારો અધ્યાત્મ નો અનુયોગ એમ કહે છે કે હું તો ચૌદે ગુણસ્થાન થી પાર અત્યારે જ સિદ્ધ છું ચૌદમું ગુણસ્થાન થશે ત્યાર પછી સિદ્ધાયુમાં જવાનું થશે આત્માનું ક્ષેત્રાંતર થશે મનુષ્ય લોકમાંથી સિદ્ધ સિદ્ધશિલામાં જવાનું થશે પણ એ બધું કાર્ય તો પર્યાય નું પર્યાયમાં થશે નિહાલભાઈ ને કઈ આવવા જવાનું અમે રહ્યું નથી ને કદી કઈ આયા ને કદી કઈ ગયા અત્યારે સિદ્ધાલયમાં છું સિદ્ધ સ્વરૂપે છું અને સિદ્ધ પણ બિરાજમાન છું એવી પ્રતિતિ નિર્વિકલ્પ પ્રતિતિ છે એમાં વિકલ્પ નથી આવો છું એમાં વિકલ્પ નથી બીજો નિર્વિકલ્પ પ્રતિતિ છે મારી મારા સ્વરૂપ ને વિશે મારી આવી નિર્વિકલ્પ પ્રતિતિ છે એ સાદી અનંત કાળ એ પ્રતિતિમાં હવે ફેર પડે હું એમ ભગવાન મહાવીર સ્વામી ની દિવ્ય ભૂમિ જા છે પ્રમાણ સર્જે કુંકુંડાચાર્ય દેવે પણ એમ કહ્યું અને ભગવાને પણ એમ કહ્યું કે તું તારા અનુભવ થી પ્રમાણ ખરેખર કોઈ આશીર્વાદ મળી ગયો સાંભળનાર ને
આશીર્વાદ
હું તને એમ કહું છું કે તારા અનુભવ થી પ્રમાણ કરીએ એનો અર્થ કે તને અનુભવ થવાનો છે પ્રમાણ
કરવાનો
આચાર્ય ભગવાન નું વચન ખાલી જાય શું વાત છે અને એ સંસાર માટે ને ગુરુદેવ જેવા ખાલી નથી જ વચન પ્રમાણ કરું છું બરાબર અને અનેક ને બીજાને પણ પ્રમાણ સમય પ્રાભ્રત એટલે સમયસાર રૂપે ભેટણું પ્રાભ્રત ને ભેટણું કહેવામાં આવે છે જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે રાજાના દરબારમાં જાય ત્યારે કઈ ને કઈ ભેટ લઈને જાય છે રાજાને કઈ ખામી નથી રાજાના ભંડારમાં કોઈ સ્વામી નથી પણ એક બહુમાન નો વ્યવહાર છે કે આપની પાસે આવ્યો તો આપના પગમાં કઈક ને કઈક હું કરીશ, એમને ખાલી જય જીનેન્દ્ર કરવાની વાત નથી. તો એમ કહે છે કે મારે મારો ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરવી છે, પરમાત્મા દશા પ્રાપ્ત કરવી છે. તો એ પરમાત્મા દશા પ્રાપ્ત કરવા માટે પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મા દશા છે તેને પ્રગટ કરવા, સમયસર જે સમ્યક દર્શનમાં ચારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિ રૂપ ઘોષણા આપે પરમાત્મા દશા અને સિદ્ધ દશા પ્રગટ થાય છે. આત્માને સમ્યક દર્શનમાં ચારિત્રની દશાથી ભેટતા પરમ ઉત્કૃષ્ટ દશા પ્રગટ થશે. તો આ જે પરમ સમ્યક દર્શનમાં ચારિત્ર મોક્ષ માર્ગ છે એને ભેટ આપે સમર્પણ કર્યું પરમાત્મા તત્વને, સમ્યક દર્શનમાં ચારિત્રનું સમર્પણ કર્યું. આત્મા પણ પવિત્ર અને એનું સમર્પણ પણ પવિત્ર. રાગ થી ભક્તિ કરી એમને લીધું. આમ સામે સામે એ રીતે વાત ઉભી છે. શૈલી એવી રીતે આ શબ્દભંગ રૂપ પરમાગમ છે દર્શાવેલો એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો, ભાગ પાડજો એટલે કે એનો નકાર કરશો નહીં. આવું ન હોય, આવું ન હોય, આમ કેમ હોય, હું સંસારી ને હું આવો દિન ને રાખો ને સાધારણ માણા વાણીઓ માન બે ટાંગા હરખા થાય તેથી હું રહે ને ઘણા માન બે ટાંગા હરખા થાય અમારું તો કામ છે એમ નથી. શું પણ પરમાત્મા સ્વરૂપે કરીને તું પરમાત્મા છે એમ નક્કી કર, સિદ્ધિ એમ નક્કી કરવું તો પણ તને વાંધો શું છે? તને સિદ્ધિ નક્કી કરવામાં વાંધો કઈ પડે છે? કોઈ તને ના પાડે છે અંદર, કોઈ તને નડે છે? શું છે તારી માન્યતા નડે છે, બીજું કઈ નડતું? આત્માને પ્રમાણ કરજો, હાજ પાડજો અને હું ફલાણો ફલાણો છું એવી કલ્પના કરશો અથવા પેલા આમ કરું, પેલા દેવા પાડું, પેલા દાન કરું, પેલા પૂજા ભક્તિ કરી લઉં, પેલા થોડું શાસ્ત્ર ભણી લઉં, પછી હું પરમાત્મા છું એમ નક્કી કરું. અંદર કલ્પના કરવી આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે જેને અમે બહુમાન આવ્યું. શંકરાચાર્ય દેવ ના વચન પ્રત્યે સમયસાર પરમાગમ પ્રત્યે બહુમાન આવ્યું એ ખરેખર ભાગશાળી છે. અનેક જીવોની દુર્ભાગ્ય યોગ્યતા હોય છે તે એને હા પાડી છે. આગળ જતા કાંઈ ને કાંઈ એની સફળતા જોવામાં આવે છે. પરમાત્મા દશા પ્રગટ કરવા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાની વાત છે મૂળમાં. સફેદ છોડીને હા એ તો અશુદ્ધ છોડી, અશુદ્ધ ને તો પાપ બધા જાણે છે, મુસલમાને એટલું તો સમજે છે, એમાં કઈ મોટી વાત નથી. જૈનમાં ને બીજામાં ફેર શું? એટલું તો જૈન તરીકે નું ગૌરવ હોવું જોઈએ કે અમે જૈન છીએ, બીજાથી કઈક અમારી જાત ફેર છે. અને જગતની અંદર બાહ્ય વ્યવહાર પણ જે જૈનોનો છે એની મતિમાં હતો, પછી ખાણી પીણી રહેણી કરણી એની અંદર જે મહત્વ વ્યવહાર છે એટલો અન્ય મતિના શાસ્ત્રમાં કે અન્ય મતિના વ્યવહારની અંદર પણ એટલો એટલું શુભે નથી. એટલું તો ચેલેન્જ મારીને કહી શકાય એવી વાત છે. તો પછી એ તો થઈ બહાર વ્યવહારની વાત, બહારની રહેણીકરણીની વાત. અંદરમાં પણ કોઈ અલૌકિક વાત છે, અલૌકિક વિષય છે, અલૌકિક દ્રવ્ય છે, અલૌકિક એની પરિણતિ છે, એવું કોઈ જૈન માર્ગ છે ને એવું કોઈ જૈન તત્વ છે, જૈન તત્વ છે જે જૈન પરમેશ્વર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એ વાત પણ કોઈ લોકો સુધી પડતી ઊંચી કક્ષાની છે અને લોકોને મારે મેળવીને મેળવી શકાય એવું સરખામણી કરી શકાય એવું નથી. એ તો બધું પૂરું થઈ ગયું છે, આમાં તો હજી કાંઈ નથી સમાપ્ત થઈ ગયું એટલે આ તો હજી કાંઈ નથી, હજી પહેલું પગથિયું પછી શરૂ થાય છે. પેલા કે અમે પૂરો ધર્મ કર્યો હતો કે હજી તો બધું અધર્મ અમે નાખીએ છીએ, ધર્મની વાત ખૂબ બીજી છે. હું જેને ગુણ કહે છે એને અવગુણમાં નાખીએ છીએ, ગુણની વાત કોઈ બીજા પ્રકાર. ગુણસ્થાન અનુસાર એવા જ કોઈ પરિણામ છે કે જે નીચે નીચી કક્ષાના પરિણામમાં આવતો નથી એમ કેવું છે. કૃત્રિમ નથી એ સહજ જ છે, એ દશા પણ સહજ છે. તારું તારું દ્રવ અત્યંત શુદ્ધ છે તેને તું ઓળખ, પોતાનું અસ્તિત્વ ઓળખતા પરથી જુદાપણું જણાય જ છે. શુદ્ધ અસ્તિત્વને ગ્રહણ કરે, શુદ્ધ અસ્તિત્વને ઓળખે એટલે શુદ્ધ અસ્તિત્વપણે પોતાને ગ્રહણ કરે જ્ઞાનમાં, ધારણ કરે જ્ઞાનમાં કે હું આવો છું, ત્યારે એને પરથી જુદાપણું જણાય છે. પોતાની વ્યાપકતા પણ પોતામાં સીમિત છે અને શરીરમાં પણ પોતે વ્યાપતો નથી, તો પછી શરીરથી બહાર એવા ભિન્ન ક્ષેત્રમાં દૂરવર્તી ક્ષેત્રમાં આત્મા વ્યાપીને કાંઈ કરે તો કોઈ રીતે એની વ્યાપકતા હોઈ શકતી નથી. તો વ્યાતા વિના પણ કાંઈ કરે એ વાત તો વિચારવાની પણ રહેતી નથી. જીવને વિકલ્પ ઉઠે છે કે હું શરીરથી આમ કાર્ય કરું, હું બીજા પદાર્થોના આવા કાર્ય કરું, પણ જેને પોતાના ભિન્ન અસ્તિત્વની ઓળખાણ થઈ તેને સીધું જ્ઞાન હાજર રહે છે તો પણ મારી વ્યાપકતા નથી, જ્ઞાન હું વ્યાપતો નથી, તો વિકલ્પ ઉઠે પણ કામ કરી શકે ક્યાંથી શકું, કેવી રીતે કરી શકું, રેકોર્ડિંગ કરી શકાય એવી વ્યવસ્થા છે જ નહીં. એટલે એના વિકલ્પનું જોર છે એ તૂટી જાય છે. એ આ વિકલ્પ ઉઠે છે પણ કામ તો થઈ શકે એવું નથી, વિકલ્પ ઉઠે છે પણ કામ થઈ શકે એવું નથી. આ બધી જગ્યાએ એને આ જ્ઞાનની જે ધારા છે એ ઊભી થાય છે અને એના એ જોરને વિપરીત જોરને કસાયના જોરને કસાય શક્તિને તોડતું જાય છે જ્ઞાન, એટલે એ કસાય તૂટી જાય છે. અને અનંતાનું બુદ્ધિ કસાય પછી લંબાઈ શકતો કેમ કે કરી શકતો પછી કરવાનો પ્રશ્ન છે એ વાત જોર ખાતો એ વાત જુદાપણું જણાય જ છે. ક્યારે જણાય? આ વાંચે ત્યારે જણાય. બધા પરિણામમાં જેટલો પરદ્રવ્ય અંગેનો વ્યવહાર છે એમાં એને જુદાપણું જણાય છે. હું જ્ઞાયક જુદો, મારી મર્યાદા માત્ર જાણવાની, આથી મારી કોઈ આગળ મર્યાદા નથી. બાકી બધું થાય છે એ પૂર્વ સંસ્કાર વશ થાય છે, પૂર્વ સંસ્કાર વશ ભાવ ઉત્પન્ન થાય છે, પણ કાર્ય કરી શકાય ને એવું જુદાપણાનું ભિન્ન અસ્તિત્વ છે એ વાત ઓળખાણમાં અને ભાવ ભાષણમાં આવી છે. એમાં તો કઈ બીજું દેખાતું વસ્તુસ્થિતિ છે. આ વસ્તુસ્થિતિમાં આવી ગયો એની મર્યાદા થઈ ગઈ, હવે બહુ બહાર ઉડી ઉડીને જઈ શકે એવું.
સમયસર ને અવરે ચડાવવાની
વાત પાકી થઈ ગઈ કે સમયસાર તો મુનિઓને વાંચવાનું શાસ્ત્ર છે, ગ્રહસ્થોએ વાંચવું જાઓ. આ પરિસ્થિતિ ઉભી છે કેમ કે ટીકાઉમાનું શાસ્ત્ર પણ કોઈ વાંચી શકવા માટે સમજી શકવા માટે એનું યોગ્યતા વાળું ન રહ્યું. પ્રવચનો સારું છે, ગ્રંથારૂપ થયા છે અને આ ટેક્સમાં પણ અવાજમાં પણ મૂલ્ય છે. એવું જ લગ્નનું જોર સર્વ દિશામાં હોય છે. અર્થાત એ દ્રષ્ટાંત એવો છે, જેમ સૌની દિશામાં સમ્યક દ્રષ્ટિને લગ્નજ્ઞાનમાં આત્મા હોવાથી પર પદાર્થમાં ગયેલા ઉપયોગનું જોર ચાલતો નથી. એ ઉપયોગ છે ગુરુદેવ તો એમ કહે છે, જ્યાં સ્વાનુભૂતિ થઈ ત્યાં આખું જીવન પલટાઈ જાય છે. આખું જીવન પલટાઈ જાય છે, જાણે કે નવો અવતાર થયો. બીજો અવતાર થયો હોય તો સાધારણ ગરીબ પ્રાણી હોય, મિત્ર હાલ દરિદ્ર હોય, પણ કોઈ મનકસાયના સ્થળમાં સીધો દેવલોકમાં જાય અને દૈવી સાહેબીમાં ઉપજે અને એટલી બધી ત્યાં સંપત્તિ હોય કે એને દરિદ્રતાની કલ્પના કરવી મુશ્કેલ છે. તો એને નવો અવતાર છે, ત્યાં ભૂખ લાગતી અવધિ જ્ઞાન હોય છે તો આહાર શોધવા નીકળવું પડશે કે ક્યાં આહાર મળશે કે નહીં મળશે, અને તો આહાર લેવાનો વિકલ્પ કરવો પડતો નથી. 1000, 2000, 20000 વર્ષે પાંચેન્દ્રિયોના વિશ્વમાં બધે ખાતા વિજ્ઞાની નવો અવતાર અહીંયા કે છે, ખાવ રીતે જુદો આતો એકદમ નવો અવતાર. આખું જીવન પલટાઈ જાય છે અને સંસારના બધા રસ છે એ ચૂકાઈ જાય છે. તમામ પ્રકારના સંસાર સુખના બધા રસના ચૂકાઈ જાય છે, જાણે કે નવો અવતાર. એવું જીવન આખું પડતો મારી જાય છે અને ઉપયોગ પર પદાર્થમાં જાય તો પણ તે ઉપયોગમાં જોર ચાલતો નથી. કેમ કે એના પર પદાર્થ સંબંધીના જે રાગાદી ભાવો છે એ રસુકાઈ ગયા છે. નિરજરાધિકારમાં બહુ શબ્દો લીધા છે, દુઃખો થઈ ગયો છે, નિરજ થઈ ગયો છે, સ્વામિત્વમાં એનું છૂટી ગયું છે, જુદો પડી ગયો છે. રાજમુજીના શબ્દ પ્રયોગ નિર્જરા અધિકારમાંથી લ્યો તો 9 થી 10 શબ્દો આ એક જ વાત, એક જ ભાવ સમજાવવા માટે એમણે લીધા છે. 9-10 શબ્દનો પ્રયોગ કર્યો છે, જુદા જુદા પ્રકાશમાં કર્યો છે. લગભગ 9-10 શબ્દો ઊંટી દશામાં પણ લગ્નની વિપરીતતા હોય નીચે નીચા દ્રષ્ટિપણા ત્યાં સુધી સ્વરૂપ વિચારણાનો ઉપયોગ હું જોર ચાલતો. આ તત્વ વિચાર કરનારને અહીંયા સ્પષ્ટીકરણ મળે છે કે તારું જોર ક્યાં ચાલે છે. એ પહેલા જો ત્યાં સુધી ચૈતન્ય ઉપર જોર નહીં જાય નિર્ણય છે, ત્યાં સુધી તારા તત્વ વિચારનું શું મૂલ્ય છે એનું કોઈ મૂલ્ય હતું નથી. સ્વરૂપ વિચારણા નો ઉપયોગ જોર ચાલતો નથી, તેથી લગ્નમાં રહેલ વિપરીત નિશ્ચય ટળવો જોઈએ, નાશ થઈ જવો જોઈએ. અને તે ક્યારે ટળે છે, નાશ થાય છે, કે તે યથાર્થ સ્વરૂપના ભાવ ભાષણથી ટળે છે. ઊંધા નિર્ણયને કોણ બદલાવે, કોણ ઉઠલાવે, આખો નિર્ણય ઉઠલાવી નાખે કોણ? કલ્પના માત્ર હતો, હજારો નિર્ણય હતો, હજારો તો હું આ નિર્ણય થી ક્યાંય સુખયુક્ત તો છે એની સુખની વૃદ્ધિ નથી. અને સુખ તો મારા આત્મા માં એટલે યથાર્થ સ્વરૂપ ના ભાવ ભાષણ થી વિપરીત નિશ્ચય કરવો જોઈએ એ ટળે છે. અને જયારે એ નિશ્ચય ટળે છે ત્યારે ચૈતન્ય વિરુદ્ધ સ્પૃણા થાય છે. આગળ જે દીધું ને ચૈતન્ય વિરુદ્ધ સ્પૃણા થાય છે, સાતમા પાછળમાં માને છે ને બીજે ઉદામાં જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખ ની સ્પૃણા પહેલા કરે. આ સમ્યક પહેલાની વાત છે, સ્વભાવ સન્મુખ થયો છે ને તો સમયસાર ને 146 એમની ગાથામાં જ્ઞાન પ્રધાન પ્રસંગ લઈને વાત કરી છે કે મતિ જ્ઞાન ની વૃત્તિ અને શુદ્ધ જ્ઞાન ની વૃત્તિઓ મર્યાદામાં આવે છે. અહીંયા પુરુષાર્થ ની પર્યાય ની મુખ્યતાથી પુરુષાર્થ ની મુખ્યતાથી સ્વભાવ જ્ઞાન અને પુરુષાર્થ બે ગુણોમાં આ ફેર પડે છે. સમય પહેલા દિશા ફેર થાય છે જ્ઞાનમાં અને દિશા ફેર થાય છે પુરુષાર્થ. અને આત્મકાર્ય કરવામાં આ બે ગુણનું જ્ઞાનનો ક્ષયોક્ષમ અથવા જ્ઞાનની વ્યક્ત શક્તિ અને પુરુષાર્થનો ક્ષયોક્ષમ વિરે ગુણનો ક્ષયોક્ષમ કે જે વ્યક્ત પુરુષાર્થ છે, આ બે જો સાચી દિશા પકડે તો કાર્ય સંપન્ન થાય. આ બે ની દિશા જ્યાં સુધી સન્મુખ ની ન થાય તો ઊંધી ઊંધી મૂર્તિ પર સન્મુખ ની રહ્યા કરે ત્યાં સુધી કોઈ રીતે કામ થાય એવું નથી. ભલે ને ગમે તે દીક્ષા લઈને જપ તપ કરીને અનુકૂળ ભણીને ગમે તો ઊંધો પડી જાય છે, તપ કરીને ઊંધે માથે લટકે ને શરીર હુકવી નાખે ઉપવાસ કરે કોઈ રીતે એને આત્મહિત થાય એવું નથી. કેમ કે જ્યાં સુધી દિશા બદલી નથી ત્યાં સુધી એનો વિકાસ બધી દિશામાં થવાનો નિયમ છે કે જ્યાં સુધી યથાર્થતા ધારણ ન કરે ત્યાં સુધી વિકસિત પર્યાય હોવાથી ક્ષયોક્ષમ ને વિકસિત પર્યાય હોવાથી એની તાકાત છે તે ઊંધું દ્રઢ કરવા ચાલી જાય છે. યોગ્ય દિશા પકડવી એ પહેલા હોય દિશા સન્મુખ ની થયો એ દિશા બદલવી એ અપૂર્વ છે. એક વાર દિશા બદલાય દિશા બદલાય ત્યારે ચૈતન્યગીરી ની સ્પૃણા થાય છે અને તે ઉદ્યમ એટલે તે પુરુષાર્થ વેદ જ્ઞાન કરવામાં કાર્યરત થાય છે. આ પુરુષાર્થ નો ઉપયોગ વેદ જ્ઞાન કરવામાં થાય છે, પ્રયોગ કરવામાં ચાલે છે અને એ બિલદાન સુખ ઉપયોગ કરે છે. મને દેશામાં અત્યારે કોઈ ભાવ નહીં એ પહોંચાય એટલે પહોંચવાનો એવી રીતે અત્યારે મોક્ષ નથી કોઈ એકાવ તારીખ થાય તો એને પહોંચાય એટલો પહોંચી ને કોઈ સાર્થ કરે
ભગવાન
બે ત્રણ જાય હેલો હેલો